તારીખ 19/5/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 552 અને 553 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 323
સમયસાર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર 366 ગાથાના પ્રવચનમાંથી છે. બહારના ફેરફાર કરવાથી એટલે કે બાહ્ય ત્યાગ કરવાથી રાગનો અભાવ થશે એવું બાહ્ય દ્રષ્ટિથી અજ્ઞાનપણે વિચારવામાં આવે છે. એની સામે આ વિશે લીધો છે કે સંયોગી ચીજ વધે કે ઘટે, માટે તારા ગુણમાં ફેરફાર થાય છે એમ નથી. શું કહે, સંયોગ વધે કે અવગુણ થાય, કેટલાક સંયોગોનો ત્યાગ થાય ત્યારે આત્મામાં ગુણ થાય એવું બનતું નથી. આત્માના પરિણામમાં સંયોગના વધઘટ ઉપર ગુણ અવગુણનો આધાર નથી એમ જેવું કરો. મોટા ભાગે જગતના તમામ ધર્મ સંપ્રદાયમાં ત્યાગથી ધર્મની જે રૂઢિ ચાલી આવે છે અને પ્રવર્તે છે એ એમ સમજીને ચાલે છે કે જેટલો બહારમાં ત્યાગ થાય એટલો ગુણ થાય છે, અને જેટલો સંયોગ વધે છે એટલો અવગુણ થાય છે. એ વસ્તુના સ્વરૂપમાં નથી એમ કેમ છે? તો પછી અમારે ગમે તેટલા સંયોગો હોય એનો વાંધો નહીં ને એમ ઊંધું વિચારવા માટે એ વાત નથી. એ તો અનાદિની સંયોગ દ્રષ્ટિને આ સિદ્ધાંતથી તે દ્રઢ કરી એ પ્રકાર તો બિલકુલ વિપરીત છે એ વાત અહીંયા કરવી નથી. પણ તારી દ્રષ્ટિ જે જળ ઉપર છે અને એ જળના ફેરફારથી તું ગુણ દોષની માપપટ્ટી રાખીને જે કંઈ ધોરણ અપનાવે છો એ વાત બિલકુલ આમાં ચાલે એવું નથી. એ છોડી દેવા જેવી વાત છે. એ દ્રષ્ટિએ છે કે સંયોગની ચીજ વધે કે ઘટે, માટે તારા ગુણમાં ફેરફાર થાય છે એમ નથી. શ્રીમદજીએ પોતે 26મા વર્ષે એક કાવ્ય લખ્યું છે, એમાં પોતાના અંગત પરિણમન સંબંધે લખ્યું છે કે આ સંયોગો વધારવાની બિલકુલ ઈચ્છા નથી, પ્રવૃત્તિથી સંયોગિક પ્રવૃત્તિથી એટલે વ્યવસાય ધંધો વેપારથી નિવૃત્ત થઈને આત્મકાર્ય કરવાની ઘણી ભાવના છે, તો પણ પ્રવૃત્તિ રંચ માત્ર પણ ઘટતી નથી, સંયોગ પણ ઘટતા નથી, ઉલટા સંયોગ વધતા ચાલ્યા છે. હવે ત્યાં સંયોગ વધતા ચાલ્યા છે વ્યવસાય વગેરેમાં, વેપાર વગેરેમાં નફો અને પ્રવૃત્તિ વિધાન છે, તો એમની દશામાં અવગુણ ત્યારે વધ્યો નથી. દશા વધતી ચાલી છે, આ બાજુ સંયોગો પણ વધતા ચાલ્યા છે. સંયોગને કારણે અવગુણ થાય કે ગુણ થાય એવું બે માંથી એક કઈ નથી, પણ ત્યાગ કરે ત્યારે તે ત્યાગ વિષયક પાપ, તે વસ્તુના ગ્રહણ વિષયક પાપ ઘટ્યું કે નહીં, કે મૂળ માંથી એ પાપ એ રીતે ઘટતો નથી. બહારની વસ્તુ છોડી દે એટલે એ વિષયનું પાપ ઘટી જાય છે એમ ખરેખર છે? જુદો આંખ જુદી રીતે છે, એને લઈને તારા પરિણામમાં ફેરફાર નથી. એ વસ્તુ છોડતા પણ તારા પરિણામમાંથી અજ્ઞાન છૂટ્યું કે નહીં, એ વિષય સંબંધીનું અજ્ઞાન છૂટીને રાગ છૂટ્યો કે નહીં, તો તમે ગુણ થયો છે. એ ધોરણ લીધું છે કે તારો અવગુણ પણ તારામાં છે, અવગુણ રૂપ પરિણમન પણ તારામાં છે, દોષ રૂપ પરિણમન પણ તારામાં છે. પહેલા તો તને એ પૂછીએ છીએ કે એ દોષ તું કોને લઈને માને છો, એ ચીજને લઈને તું દોષ માને છો, એ ચીજના સદભાવમાં દોષ માને છો, એ ચીજને કારણે દોષ માને છો, કે તારા પરિણમનથી તારા અજ્ઞાનથી તને દોષ છે એમ માને છો? આ પહેલો સવાલ.
બરાબર
કે છે કે તારો અવગુણ પણ તારામાં છે, ને તારો અવગુણ તારામાં છે એ તારા કારણે છે, પર ચીજના કારણે હરગીજ નથી. આમ છે, પર ચીજને કારણે થોડો ઘણું તો કારણ ખરું કે નહીં, નિમિત્ત પડે એટલું તો કારણ ખરું કે નહીં, કોઈ એક ટકો તો, કોઈ એક અંશ તો ખરો કે નહીં, કોઈ અંશે પરચિત તારા કારણે કારણે તારામાં દોષ નથી. આ દ્રવ્યાનુયોગ નો સિદ્ધાંત છે કે કોઈ દ્રવ્યના પરિણમનમાં, કોઈ જીવ દ્રવ્યના પરિણમનનો દોષ કોઈ બીજા જળ કે બીજા ચેતનને કારણે નથી. તારો અવગુણ પણ તારામાં છે એમાં એમ કહે છે કે તારો અવગુણ પણ તારામાં તારે કારણે છે, અને પરચિતને કારણે નથી. અહીં તો ત્યાં સુધી લીધું છે. સામાન્ય રીતે જૈન દર્શનમાં શુદ્ધિનો વિષય છે અને શુભ ભાવને નિમિત્ત ગણવામાં આવ્યું છે. નિમિત્તની વાત છે ને, પર નિમિત્તને કારણે ગુણ દોષ ખરા કે નહીં. તો અહીંયા કહે છે કે શુભ ભાવના નિમિત્તને કારણે શુદ્ધ પરિણતિનો ગુણ ખરો કે નહીં. સમયસારનો પુણ્ય પાપ અધિકાર ચાલ્યો છે એમાં 153 ની ગાથા છે. એમાં તો એવું સ્પષ્ટીકરણ છે કે શુભ પરિણામના સદભાવના કાળમાં પણ અનેક જીવોને મોક્ષ ન થયો હોવાના અનંત દાખલાઓ છે, અને જે જીવોને મોક્ષ થયો છે એને શુભ પરિણામનો સદભાવ નહીં હોવા છતાં, અને શુદ્ધ પરિણામનો સદભાવ હોવાથી, શુભ પરિણામનો સદભાવ નહીં એટલે અશુભ પરિણામનો સદભાવ એમ નહીં,
શુદ્ધ
પણ શુભ પરિણામના સદભાવ વિના પણ એમને મોક્ષ થતો જોવામાં આવ્યો છે. ભરત ચક્રવર્તીનો એ બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે કે જેમણે મુનિપણું અંગીકાર કરતા એ મુનિપણાના બાહ્યાચરણના શુભ ભાવ જે નિમિત્ત કહેવામાં આવે છે, એ આચરણની સ્થિતિમાં પ્રવર્ત્યા વિના દીક્ષા લીધી પછી સિદ્ધિ શ્રેણી માંડી અને બાહ્ય પંચાચારના કોઈ આચરણ કર્યા વિના સીધા મોક્ષમાં અરિયંત દશાને પ્રાપ્ત કરી. તો એ શુભાવના આચરણના સદભાવ વિના પણ મોક્ષ થતો જોવામાં આવે છે, અને શુભાવના સદભાવ ન હોવા છતાં મોક્ષ નહીં થતો જોવામાં આવે છે. શુકલેશિયાના પરિણામ કરીને મુનિવ્રત ધારણ કરીને નવમી ગ્રહ પર્યંત ગયો. તો એ નિમિત્તે શું કર્યું કે એ શુદ્ધ પરિણામ છે, એ સ્વતંત્ર છે અને નિરપેક્ષ છે. મોક્ષ માર્ગમાં દર્શન જ્ઞાન ચારિત્રના આત્માના શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ શુભ નિરપેક્ષ છે એમ ત્યાં સમજાવવું છે.
બરોબર,
સુભણા પરિણામની મદદ વડે ત્યાં રહ્યા છે અને ટીકા છે એમ નથી, એટલી સ્પષ્ટતા કરે છે. તો અહીંયા જો એમ ધર્મને ધર્મના પરિણામને ત્યાં સુધી નિરપેક્ષતા છે તો પછી પરપદાર્થની અપેક્ષા કેટલી? કોઈ પરપદાર્થની અપેક્ષા એને નથી. તારો અવગુણ પણ તારામાં છે, તારી અવસ્થામાં અજ્ઞાન છે, તેથી એ અવસ્થા છોડ્યા વિના શરીરની ક્રિયાથી રાગાદી ટળી જશે એમ નથી. તારી અવસ્થામાં જે અજ્ઞાન છે એ અજ્ઞાનને છોડ્યા વિના, તારી અવસ્થામાં અજ્ઞાન છે તે કયા પ્રકારનું છે? કે તું પોતે કેવો છો, તારું મૂળ સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે આત્મા. સત એટલે શાશ્વત ચિત્ત નામ જ્ઞાન અને દર્શન અને આનંદ સહિત જેનો સ્વભાવ છે એવો જે ત્રિકાળ શુદ્ધાત્મા પરમાત્મ તત્વ છે એનું પોતાને અજ્ઞાન વર્તે છે ત્યારે વર્તમાન કર્મજનિત અવસ્થામાં મનુષ્યપણું છે અને એમાં જેટલા જેટલા કર્મના ઉદય એનું સ્થાન છે તેવો હું એવું જે અનુભવન છે એ અજ્ઞાન પૂર્વકનું અનુભવન છે, એ અજ્ઞાનમય અનુભવ છે. કેમ કે મૂળ સ્વરૂપ ત્યાં વિસ્મૃત થઈ ગયું છે. એ અવસ્થામાં અજ્ઞાન છે તે અવસ્થે અવસ્થામાં અજ્ઞાનને છોડ્યા વિના, અજ્ઞાનની મર્યાદા અવસ્થા પર્યંત છે, જીવ પદાર્થના વિજ્ઞાનને વિચારવામાં આવે તો એના દ્રવગુણમાં અજ્ઞાન નથી પણ એની પર્યાય એટલે અવસ્થામાં અજ્ઞાન છે. દ્રવગુણ પર્યાય છે ને ત્રણ વિભાગ, તો દ્રવગુણમાં અજ્ઞાન નથી. મૂળ સ્વભાવ ગુણ એટલે મૂળ સ્વભાવમાં અજ્ઞાન નથી. વસ્તુ એકરૂપ છે એ અજ્ઞાનમય નથી. એટલે ભેદમાં ને અભેદમાં બે કે બેમાં બેમાંથી એકેયમાં અજ્ઞાન નથી. એક જે પર્યાય અંશ છે એની અંદર અજ્ઞાન છે એની મર્યાદા એટલી જ છે. તેથી અવસ્થામાં અજ્ઞાનને છોડ્યા વિના શરીરની ક્રિયાથી રાગાદી ટળી જશે, એટલે કે શરીર આહારને ન ગ્રહણ કરે, બીજા પંચેન્દ્રિય વિષયોને ન ગ્રહણ કરે એવી શરીરની ક્રિયા થાય, તેથી રાગ એ સંબંધીનો નાશ પામી જશે એમ તું માની બેસીશ નહીં. એ રીતે રાગ તળવાની વિધિ નથી. રાગ તો રાગ રહિત એવું જે આત્મતત્વ છે પરમાત્મ તત્વ છે એના જ્ઞાનથી રાગ ટળે છે. એના જ્ઞાન એટલે એના અનુભવ જ્ઞાનથી રાગ ટળે છે. જાણવા માત્રથી નહીં પણ અનુભવ, ભણવા માત્રથી નહીં પણ અનુભવ જ્ઞાનથી રાગ ટળે છે. અને રાગ ટળવાની બીજી કોઈ વિધિ નથી. પછી એ અનુભવમાં સ્થિરતા વધતા પરપદાર્થના ગ્રહણનો વિકલ્પ સુદ્ધા ઉત્પન્ન થતો નથી ત્યારે પરપદાર્થના ગ્રહણની ક્રિયા પણ જોવામાં આવતી નથી ત્યારે એ બાહ્ય ત્યાગને પ્રસિદ્ધપણે લોકો જાણે છે કે આને હવે અશુદ્ધિ રહી નથી.
બરાબર.
પણ એવી સ્વરૂપ સ્થિરતા વિના માત્ર બાહ્ય ત્યાગ કરે અને એમ માને કે એને એ ઉગમને રાગ ગયો છે તો ખરેખર એ રીતે અવગુણનો નાશ થતો નથી. બહુ સમયસારનો આ સુંદર મુદ્દો છે. ધર્મના ક્ષેત્રમાં જે કાંઈ ભૂલ થઈ છે અને જે ભૂલ મિથ્યાત્વની ભૂલ છે, એટલે કે પરના ગ્રહણને લઈને અવગુણ ને પરના ત્યાગને લઈને ગુણ, એવી પરપદાર્થ સંબંધીની કર્તાપણાની મિથ્યાત્વની ભૂલ છે, અને એ ભૂલને લઈને અનંત સંસારનું પરિભ્રમણ છે, અથવા ચારે ગતિના દોષ ઉત્પન્ન થવાનું મૂળ કારણ આવું મિથ્યાત્વ છે. એ ધર્મના ક્ષેત્રમાં ગ્રહણ ત્યાગની ક્રિયાના બહાને મજબૂત થાય, દૃઢ થાય તો ધર્મ કરવા જતા નુકસાન થાય છે. એ ધર્મ સંબંધીના અજ્ઞાનને કારણે નુકસાન થાય છે. આત્માને ધર્મ એટલે ગુણ કેમ થાય? એ બરાબર સમજીને નક્કી કરીને આદરવા જેવો વિષય છે. સમજ્યા વિના એમને ઉભાંગડે આદરવા જેવો નથી. અને પ્રાય એમ જ જોવામાં આવે છે, ધર્મથી અજાણ્યા અને ધર્મથી ધર્મના નામથી વિમોહિત થયેલા જીવો બાહ્ય ત્યાગમાં આકર્ષાય છે. બે પ્રકારે આકર્ષાય છે. એક બાહ્ય ત્યાગથી આકર્ષાય છે અને એક બાહ્ય જ્ઞાનથી આકર્ષાય છે. જે કાંઈ શાસ્ત્રાદિનું ભણતર છે એ સંબંધીનું જ્ઞાન કોઈને હોય, જાણપણું હોય, ભણતર હોય, એને લોકો જ્ઞાન માની બેસે છે કે આની પાસે પણ કાંઈ જ્ઞાન છે. અને બહારની બાહ્ય વિષયોનો ત્યાગ કરે છે એને પણ લોકો ત્યાગીને ધર્મી માને છે. એ બાહ્ય દ્રષ્ટિનો વ્યામોહ છે. અને ત્યાં ધર્મ પ્રાપ્તિને બદલે મિથ્યાને દ્રઢ કરવાનું કારણ ઊભું થઈ જાય છે. એ બાહ્ય દ્રષ્ટિ છોડાવવા માટે આ વાત છે. અવસ્થામાં અજ્ઞાન છે એને છોડવું, એને ટાળવું, એ તો સીધી વાત છે. આમાં એ વાત છે કે તારી અવસ્થામાં અજ્ઞાન છે. અજ્ઞાન છે એટલે સ્વપર પદાર્થની વ્યવસ્થા કઈ રીતે છે, તારું અસંગ તત્વ છે, અસંયોગી તત્વ છે, એની દ્રષ્ટિ અને જ્ઞાન કરવા જેવા છે. અને પર પદાર્થ ઉપર તારા ગુણ દોષનો આરોપ નાખવા જેવો નથી. મારો દોષ પરને કારણે અને મારો ગુણ પણ પરને કારણે એ વાત તદ્દન વિપરીત છે. ખરેખર એમ વસ્તુ સ્થિતિ નથી. એટલે એમ કહ્યું છે કે સંયોગી ચીજ વધે કે ઘટે તારા ગુણમાં તેને કારણે ફેરફાર થાય છે એમ તો એ વાત તો તું ભૂલી જા. તારો દોષ તારે લીધે છે અને તારો દોષ બીજા કોઈ કારણે નથી. કેમ કે એને સુખ ને દુઃખ પણ પરને કારણે માન્યું છે. તારું સુખ તારામાં છે એ વાત એને પોતાને સમજાણી નથી. શ્રીમદજી એ વાત લીધી છે, તારો દોષ તારે કારણે છે. હે જીવ ભ્રમામાં, આમ કરીને લખ્યું છે, તું ભ્રમણામાં પરિશમાં, આત્માનું સુખ આત્મામાં છે અને તે આત્મામાંથી મળી શકવા યોગ્ય છે, મળવા યોગ્ય છે. બહારમાં ક્યાંય તારું સુખ નથી. એટલે એમ કહે છે કે તારો દોષ પણ તારામાં છે, તારે કારણે છે. એ પરમાસથી સુખ લેવા જતા દોષની ઉત્પત્તિ થાય છે. નિર્દોષ સુખ એ રીતે કદી મળતું નથી. કોઈ પણ પર પ્રાણીને દૂધવા વિના કોઈ બાહ્ય સુખ ની આશા ધરે તો બની શકવાનું નથી. બહાર માંથી કોઈ અનુકૂળતાનું સુખ લેવું હોય ને બીજા પ્રાણીને કિંચિત માત્ર દુઃખ ન પહોંચાડવું હોય એવું કદી બની શકવાનું નથી.
બાહ્ય સુખ ની વાત,
અંતર નિર્દોષ સુખ છે એ તો પોતાને પણ દુઃખ રહિત કરવાનું છે અને કોઈ પ્રાણીને દુઃખ પહોંચાડવાની પ્રક્રિયા એમાં થતી
નથી.
જ્યારે જીવનું પરિણામ અંતર્મુખ વળે છે ત્યારે એને બીજા કોઈ જીવો સાથે તો કોઈ પણ ક્રિયાની નિસ્બત નિમિત્તપણે પણ નથી. એટલે બીજાના સુખ દુઃખમાં નિમિત્ત થવાનો કોઈ પ્રકાર પણ એને નથી. ત્યારે નિર્દોષ સુખની ઉત્પત્તિ થાય છે. એ નિર્દોષ સુખ પ્રાપ્ત કરવા જેવું છે કે જેથી આ જીવ જન્મ મરણથી મુક્ત થાય, સુખી થતો થતો જન્મ મરણથી
મુક્ત થાય,
મુક્ત થાય. શ્રીમદજીએ 15 વર્ષે એ વાત કરી, 15 વર્ષની કુમાર અવસ્થામાં એ વાત કરી છે. 15 વર્ષ તો હજી કુમાર અવસ્થા. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી, ભલે ગમે ત્યાંથી એટલે આત્મામાં. એ દિવ્ય શક્તિ માનજીથી જંજીરેથી નીકળે, મુક્ત થઈ જાય. તારો અવગુણ પણ તારામાં છે, તારે કારણે છે. તારી અવસ્થામાં અજ્ઞાન છે, પણ અજ્ઞાન તો જ્ઞાનાવરણી કર્મને કારણે છે કે નહીં? એમ નથી. સમને પંચેન્દ્રિય જીવને જ્ઞાનાવરણી એટલું ખસી ગયેલું છે કે જો એ અજ્ઞાન ટાળવા માગે અને જ્ઞાન કરવા માગે તો ગમે એટલો ઓછો ઉઘાડ હોય તો પણ થાય. તિરિંજ સુધીને થાય છે, બહુ ઓછા ઉઘાડવાળા મનુષ્યને તો ગમે એટલો ઓછો ઉઘાડ હોય તો પણ પશુ પક્ષી કરતા તો વધારે સમજણ હોય જ છે. એટલે જ્ઞાનાવરણી તો એને ખસેલું જ છે અત્યારે. હવે એને વધારે હું શાસ્ત્રનું ભણતર કરીને જ્ઞાનાવરણી વધારે ખસી જાય પછી મને આત્માનું જ્ઞાન થાય, એ વાત એ રીતે તો વિચારવા જેવી નથી. ત્યાગ વૈરાગ હોય તો જ્ઞાન શોભે છે. નિમિત્તથી એમ કહેવાય છે, એવું છે કે મૂળ ગુણાત્માનો પ્રગટે ત્યારે સાથે સાથે એની બીજા લૌકિક ગુણો હોય તો પણ એની વિશેષ કિંમત આપવામાં આવે છે. અને એને એમ કહેવાય કે સોનામાં સુગંધ છે, એમ કહેવાય. પણ લૌકિક ગુણમાં તો એથી પણ કોઈ ચડિયાતા હોય, ત્યાગ વૈરાગ ને બીજી રીતે મૂળ ગુણ આત્મ જ્ઞાન ન હોય તો એની કિંમત કેટલી, એની કિંમત કાંઈ નથી. એટલે એકરા ઉપર જયારે મીંડા ચડે છે ત્યારે એની ગમે એટલી વધુમાં વધુ કિંમત થાય છે. એક મીંડુ ચડાવો તો એકડાની 10 ગણી કિંમત છે, અને 2 મીંડા ચડાવો તો 100 ગણી કિંમત છે, 3 ત્રીજું મીંડું ચડાવો તો 1000 ગણી કિંમત છે એક એકડા કરતા. પણ એકરો ન હોય તો એવા 1,00,000 મીંડાની કોઈ કિંમત નથી. અહીંથી આંખ મૂકતા હતા. એવી રીતે લૌકિક ગુણોની વિશેષ કિંમત જ્યારે આત્મજ્ઞાન હોય ત્યારે સાથે સાથે આંકવામાં આવે છે. બીજા જીવોને પણ એ વિષયમાં પ્રોત્સાહિત કરવા માટે. પણ મૂળ વાત ભૂલી જાય તો બધું નકામું. શ્રીમદજીએ તો એ વાત કીધી છે કે અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. એટલે આત્મજ્ઞાન છે એના ચિત્તમાં ત્યાગ વૈરાગ્ય નથી, એ તો વિચારવા જેવો પણ વિષય નથી. કેમ કે આત્મજ્ઞાન એટલે અસંગ એવા આત્મતત્વનું જ્ઞાન છે, જેને કોઈ પરસંગ નથી. પરસંગમાં પરવૃત્તિનો પણ સંગ નથી. પરદ્રવ્યનો સંગ તો એક બાજુ રહો, પર સંબંધિત વૃત્તિનો પણ જેને સંગ નથી, એવા અસંગ તત્વોમાં હું પણ કરતા જે આત્મજ્ઞાન થાય એને એના ચિત્તમાં ત્યાગ વિરાગ નથી એ વાત તો વિચારવા જેવી પણ નથી. સમ્યક દ્રષ્ટિ નિયતુ ભવતમ ત્યાગ વૈરાગ્ય શક્તિ, જ્ઞાન વૈરાગ્ય શક્તિ, ત્યાગ વૈરાગ્ય નહીં પણ જ્ઞાન વૈરાગ્ય શક્તિ એમ છે. જ્ઞાન ને વૈરાગ્ય એને સાથે જ હોય છે. પણ લોકોમાં જે વૈરાગ્યની વ્યાખ્યા છે ને અહીંયા જે વૈરાગ્ય છે એ બેમાં ફેર છે. અહીંયા અસંગ તત્વના આધારે પર પદાર્થ સર્વ સંઘની ને સર્વ પર પદાર્થની ઉપેક્ષા પોતાના પરિપૂર્ણ તત્વના આધારે કોઈ પણ પર પદાર્થની અપેક્ષા વૃત્તિનો અભાવ મૂળમાંથી અભિપ્રાયમાંથી ગયો અને દ્રષ્ટિમાંથી ગયો એને ખરેખર વૈરાગ્ય કહેવામાં આવે છે. એટલે એ લાઈન બીજી રીતે ચાલે છે કે જે દ્રષ્ટિમાંથી પર પદાર્થ ખસી ગયો એ જ પર પદાર્થ સ્વરૂપ સ્થિરતા થતા પછી પરિણામમાં વિકલ્પમાંના નિમિત્તમાંથી પણ ખસી જાય છે. એ રીતે વૈરાગની લાઈનનું ડેવલપમેન્ટ થાય છે, વિકાસ થાય છે, અંદરથી જ વિકાસ થાય છે એનો. અને જેને એ રીતે મૂળ દ્રષ્ટિમાંથી ખસ્યા વિના એકલો બાહ્ય ત્યાગ કરે છે એ પદ્ધતિ, ત્યાગની પદ્ધતિ ધર્મના માર્ગને સવળી પડતી નથી. કેમ કે એ પરની પકડમાં જાય છે અને બાહ્ય ક્રિયા થાય છે એની પકડ એની એટલી રહે છે ને એનો સંતોષ એટલો પકડે છે એ બાહ્ય ક્રિયાનો કે ક્રિયા થાય ત્યારે જ એને બરાબર થાય કે મેં કઈક કર્યું, ત્યાં સુધી એને બેચેની થઈ જાય કે આ ક્રિયા નથી, આ ક્રિયા નથી. પણ ભાઈ તારી નજર એ જળ ક્રિયા ઉપર છે કે તારી દ્રષ્ટિ આત્મા અને આત્માના પરિણામ ઉપર છે એનો વિચાર તે કર્યો નથી. એ વાત અહીંયા સમજાવી. તારો ગુણ પણ તારામાં છે, તારે કારણે છે, તારી અવસ્થામાં અજ્ઞાન છે એ સ્વયં પણ તારે કારણે છે, અજ્ઞાનનો દોષ પણ તારે કારણે છે. તારું સ્વરૂપ સમજવા અને અનુભવ કરવાની તે દરકાર કરી નથી. તેથી એ અજ્ઞાન અવસ્થા છોડ્યા વિના અને અવસ્થામાં સ્વરૂપનું ભાન કર્યા વિના શરીરની ક્રિયાથી એટલે બાહ્ય ત્યાગની ક્રિયાથી રાગ પણ ટળી જશે. રાગ મટાડવાની તારી જે રીત છે કે એ પદાર્થનો ત્યાગ કરું તો તે પદાર્થ સંબંધીનો રાગનો નાશ થાય એમ નથી. ઉપરથી ગુંગળું મોટેલું લાગે અને અંદરનો હળો એમ નેમ ચાલુ રહે, ફરી થાય કે અંદરમાં હરખાઈ નો પ્રસરી જાય, શું થાય એ રીતે પાટાપિંડી કરવા જેવી ભૂલ ક્યાં થાય છે કે એ વિષય છોડતા એ વિષયનો રાગ એને થતો જોવામાં આવતો નથી. જો મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે, મેં વ્રત લીધું છે એટલે હવે મને એ રાગ નથી. એટલે એ છેતરાય છે, ઉપરની પાટાપિંડીથી એને એમ લાગે છે કે આ રાગ મને મીટ્યો. અને મનોબળ દ્રઢ હોય, વિકલ્પ દ્રઢતાપૂર્વકનો ચાલ્યો હોય તો એ રાગ ન પણ થાય. માટે એ રાગ મટી ગયો છે એ વાત વિચારવા જેવી નથી. આમ છે આને ભૂલ આમ થાય છે કે પ્રત્યક્ષપણે એને એમ દેખાય છે કે બરાબર જો આ બરાબર દ્રઢ નિર્ણય કરીને વ્રત પ્રતિજ્ઞા લીધી ને એ બરાબર એનું પાલન થાય છે તો વિકલ્પ પણ આવતો નથી. માટે આ બરાબર રાગ મટવાનું કારણ છે. આ રીતે એક 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 પાંચેય ઇન્દ્રિયના વિષયોને છોડીએ તો પછી બરાબર આત્મા શુદ્ધ થઈ જાય, વિતરાગ થઈ જાય, રાગ વિનાનો થઈ જાય. એ રીતે રાગ છૂટતો નથી. ના પાડે છે. ત્યારે શું થાય છે કે એ અશુભ રાગ છૂટીને શુભ રાગ થાય છે. શું થાય છે ત્યાં બને છે, શુભ રાગ થાય છે. અને એ શુભ રાગ ને ધર્મ અથવા ધર્મ નું કારણ ત્યાં માની લેવામાં આવે છે. ત્યાં મિથ્યાતની ભૂલ થાય છે. એ મિથ્યાતની ભૂલ શું છે કે અનંતો રાગ થવાનું એ મૂળિયું છે. આમ તો મિથ્યાતની ભૂલમાં હતો, પણ એને ધર્મના નિમિત્તે ત્યાં દ્રઢ કરી. એટલે એ પાછળ એવું ફૂલશે ફાલશે એક દ્રષ્ટાંત લઈએ. એક માણસે પંચેન્દ્રિય વિષયનો ત્યાગ કરીને જૈન દીક્ષા અંગીકાર કરી અને જૈન સાધુ થયો. જ્યારે જૈનનો સાધુ થાય છે ત્યારે એને સર્વ સાવધ યોગનો ત્યાગ છે. એટલે પાંચે પ્રકારના પાપનો પંચેન્દ્રિય વિષય સંબંધી એને ત્યાગ વર્ણે છે. દ્રઢ નિર્ણયથી બરાબર એને દીક્ષા અંગીકાર કરી છે. એટલે એ શુભ ભાવના ફળમાં, શુભ ભાવ તો ઘણા થયા ત્યાં, પછી જે કંઈ ક્રિયા કરવાની રહે છે એ તો બધી શુભ ક્રિયા જ કરવાની રહે છે. તો એ શુભ ક્રિયાના ફળમાં આયુષ પૂરું થઈને દેવરૂપમાં જાય છે નિયમથી. હવે શું અહીંયા પરિસ્થિતિ રહી કે જે ચાલુ રહી ગઈ ત્યાં, અને ત્યાં આખી વાત બદલાઈ ગઈ કે અહીંયા એની જે સંયોગી દ્રષ્ટિ હતી એ સંયોગી દૃષ્ટિ એમને એમ ચાલુ રહી ગયું. ભવાંતર થઈ ગયો, મનુષ્ય પર્યાય પૂરી થઈને દેવ પર્યાયમાં આવ્યો ત્યારે એની સંયોગી દ્રષ્ટિ જે અહીંયા હતી એ ત્યાં ને ત્યાં ચાલુ રહી. પછી બીજા ઠાઠ માંથી હોય છે એ બધો એની સંયોગી દ્રષ્ટિને કારણે ત્યાં એટલા તીવ્ર રસ્તે એ સંયોગોમાં જોડાય છે પુનિના ઉદયમાં કે અબજો વર્ષના આયુષ ક્યાં પૂરા થાય છે, લાખો વર્ષના અબજો વર્ષના એને ખબર પડતી નથી. એવા તીવ્ર રસમાં એ સમય વ્યતીત કરે છે. તીવ્ર રસથી એકેન્દ્રિયાદીમાં ચાલ્યો જાય છે. હવે જે મનુષ્ય પર્યાયના અલ્પકાળમાં શુભ ભાવ કર્યા એટલો તો એને લાભ થયો કે નહીં એમ વિચારે છે. એ કેટલી ટૂંકી દ્રષ્ટિથી વિચારે છે કે ભવિષ્યમાં એને આખી લાઈન નહીં સંધાવવાનું મોટું કારણ અહીંયા એને મજબૂત કરી લીધું છે એ એને ખ્યાલમાં આવતો
નથી.
એને અશુભ અને શુભ વચ્ચેની એટલી મોટી કિંમત આખી કે બિલકુલ હું અશુભ છોડી છોડી દઉં અને શુભ થાય એટલું હું વધુમાં વધુ ઊંચા ઊંચું શુભ હું કરો. બસ આ બે પરિણામની કિંમત એને એટલી આંકી છે કે એને લઈને એને આખો આત્મા અને આત્માનો ધર્મ છે ચૂકાઈ જાય. આવી ભૂલ જીવે અનંતવાર પરિભ્રમણમાં કરી છે. એને એકવાર એમ કહે છે કે એ શુભાશુભની કિંમત ઘટાડીને આત્મા અને આત્માનો જે શુદ્ધતા રૂપી ધર્મ છે એની કિંમત એક આત્મા અને એને તો વધુમાં વધુ પૂરા પ્રયત્નથી એને જ ઉપાધિ કરીને એને જ અંગીકાર. પછી એક ધ્યાન રાખ, બીજું બધું ધ્યાન છોડી દે. કદાચિત અશુભ પણ થશે ને કદાચિત શુભ પણ થશે, એ બંનેને ગૌણ કરી નાખ તારી સમજણમાંથી તારા જ્ઞાનમાંથી. અને એક શુદ્ધતાની મુખ્યતામાં તું શુદ્ધાત્માની દિશા અંતર્મુખની પકડ તો તારો નિવેડો આવી જશે. અને આગળમાં મોક્ષ માર્ગ એવો ગોઠવાઈ જશે કે તારા પરિણામ પણ શુભાશુભની જે દિશા છે એમાં જે તે ગુણ સ્થાને આપોઆપ મર્યાદિત થઈ જશે, આપોઆપ જ મર્યાદામાં આવી જશે. તારો રસ જ્યાં શુદ્ધાત્માનો થઈ ગયો, નિર્વિકાર ચૈતન્યનો જ્યાં રસ મજબૂત થઈ ગયો ત્યાં તારો વિભાવ રસ છે એટલો ઠંડો ને મર્યાદિત થશે કે આપોઆપ એ બાજુના પરિણામ ચોક્કસ મર્યાદામાં આવી જશે, એના માટે તારે એનો ખાસ પ્રયત્ન કરીને શુદ્ધતાનું દુર્લક્ષ કરવા જેવું નથી. એ એની સાચી રીત છે. એટલે એમ કહે છે કે અવસ્થામાં અજ્ઞાનને છોડ્યા વિના જે અજ્ઞાન છે, એમ થાયપું કે જે અજ્ઞાન છે એ છે એને ટાળ્યા વિના, પણ એમ નથી કે અજ્ઞાન છે ને એવું કઈ નથી. તારી અવસ્થામાં અજ્ઞાન છે એને ટાળ્યા વિના, એને મટાડ્યા વિના તું બીજો રસ્તો ને બીજો ઉપાય પકડી લે, એ ઉન્માર્ગે ગમન છે. એક સન્માર્ગે ગમન ન કરે તો પરિણામ ઉન્માર્ગે ગમન કરી રહ્યા છે. આ સીધી વાત છે. ચોખ્ખે ચોખ્ખે થોડું ઘણું તો તમે કરો છો એમ કરીને લેવા જેવું માર્ગમાં આવે છે કે નહીં, એવી વાત છે. માર્ગમાં આવતા જે કાંઈ થાય તે સમ્યક છે, માર્ગમાં ન આવતા જે કાંઈ થાય તે અસમ્યક છે, અર્થાત અયથાર્થ છે અથવા મિથ્યા છે. ઉપાડક જુદો કરવાનો છે. અજ્ઞાન ને મિથ્યાત્વ ટાળવાનો પહેલા જે કાંઈ પ્રયત્ન કરવો એ સર્વ પ્રયત્નો પૂરો પ્રયત્ન મિથ્યાત્ ને અજ્ઞાન ટાળવાનો જ કરવો જોઈએ. એ સિવાય પોતાની શક્તિને બીજી બાજુએ રોકવા જતા આ બાજુના પ્રયત્નમાં તને શક્તિ ઓલી બીજી બાજુ ચાલી જતી હોવાથી શક્તિ તારી કામ કરતી નથી. પણ એ દોષમાં કઈ એકલા અશુભ ને દોષ નથી કયા. આપણે શું વિચારીએ છીએ, જયારે દોષ ની વાત આવે ત્યારે આત્મા અશુભ ભાવો કરે એને દોષ સમજીએ છીએ. આ દોષ ની વ્યાખ્યા લૌકિક છે. અલૌકિક જૈન દર્શનમાં દોષ ની વ્યાખ્યા આત્માના શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ના નિર્મળ શુદ્ધ પરિણમન સિવાયના તમામ પરિણામ દોષિત છે. રાગ માત્ર દોષિત છે, પછી ચાહે શુભ હો કે અશુભ હો, પ્રશસ્ત હો કે અપ્રશસ્ત હો, એ ન જોયા એનું જો તને ખ્યાલ જ નથી કે દોષ શું ને નિર્દોષ. નિર્દોષતા ને દોષ તો સાપેક્ષ છે, એકબીજા એકબીજાની અપેક્ષા રાખે છે દોષ અને નિર્દોષતા. જો તે તારા દોષ પણ ન જોયા એટલે તને જે સ્થૂળ પરિણમનની અંદર જે દોષ સ્થૂળતા છે એ પણ તને દેખાતું નથી તો સ્વભાવની સૂક્ષ્મતા તો કેવી રીતે જોઈશ. એમ વાત છે
બરોબર.
બીજું ત્યાં મુમુક્ષુની ભૂમિકામાં ત્યાં કહેવાનો થોડો ધ્વનિ એવો છે કે મુમુક્ષુ જીવને અલ્પ દોષ પણ મોટો દેખાય છે, નાનો દોષ પણ મોટો દેખાય છે. એવી જ્યાં મુમુક્ષુતાની સ્થિતિ છે ત્યાં જો કોઈને પોતાનો દોષ જ ન દેખાય તો એની સ્થિતિ કેટલી જાડી ગણવી, કેટલી અવળી ગણવી, કેટલી વિપરીત ગણવી. મુમુક્ષુતામાં પણ કે એને તો મુમુક્ષુતા કહેવું એ પણ સંભવ તો યોગ્ય નથી. એટલે જ્યારે એમાં શું છે, એક 20 પદ લીધા છે, 20 દોહા રચ્યા છે. એ પોતે કોઈ પણ મુમુક્ષુ જીવ પોતા સંબંધીનો કેવો વિચાર કરે છે એ વાત મુખ્ય એની અંદર લીધી છે.
બરાબર.
હે પ્રભુ શું કહું, દિનાનાથ દયા, હું છું દોષ અનંતનો, ભાજ ન છું કરુણા. ભગવાનની સામે જોઈને એમના નિર્દોષ સ્વરૂપને જોઈને એમ કહે કે આપને જોતા મારે કહેવું શું, મારામાં તો અનંત દોષ ભર્યા છે. હવે મુમુક્ષુ જીવ લૌકિક જીવ કરતા તો ઘણો હળવો થયો છે, પણ એને એમ લાગે છે
બરોબર
કે જ્યાં સુધી આ અજ્ઞાનને મિથ્યાત્વ કર્યું નથી અનંત દોષ મારામાં ભર્યા છે, એવો હું દોષનું ભાજન એટલે પાત્ર છું. આપ કરુણાળ છો, કરુણા ના સાગર છો, રાગ ની કરુણા નથી, આ તો ઉપચાર કરે છે ભગવાન ઉપર, કરુણા કરીને મારા દોષ મટાડી દો. ભગવાન કઈ દોષ મટાડે છે નથી, પણ વ્યવહાર નું વિનય કરવાની એક પદ્ધતિ છે એમ કરીને, પછી એ વાતને લીધી છે ત્યારે પોતાના દોષ મુમુક્ષુ વિશેષપણે જોવે છે. એક સાથે બે વાત છે, એક ન્યાય એવો છે પર્યાયાર્થિક નહીં નો, એક ન્યાય એવો છે કે જે નાના દોષને પણ ગૌણ કરતો નથી, વિશેષપણે જોવે છે, મોટો જોવે છે એટલે મુખ્ય કરે છે. એક દ્રવ્યાર્થિક નહીં નો ન્યાય એવો છે કે પર્યાય માત્ર ને ગૌણ કરીને દોષ નિર્દોષતા એક કે નહીં, એમાં તો નિર્દોષતાને પણ ગૌણ કરવી છે, દોષને તો ગૌણ કરવાનો પ્રશ્ન જ નથી, એને તો ગૌણ કરે જ છે, એને એકલા શુદ્ધાત્માને મુખ્ય કરે છે, એવી પણ એક પ્રકારની સ્થિતિ મુમુક્ષુના પ્રયત્નમાં ઊભી થાય છે.
બરોબર,
પ્રયત્ન કાળે ઊભી થાય છે. જેને દ્રવ્ય દ્રષ્ટિ સંબંધિત, દ્રવ્ય દ્રષ્ટિને અનુસરતો પુરુષાર્થને પ્રયત્ન કહેવામાં આવે છે. આવા એક સાથે મિશ્ર જાતિના પરિણામો જેમ ધર્મીને અનેક ન્યાયથી નયથી ને ન્યાયથી ધર્મના કાળમાં સાધક અવસ્થામાં હોય છે, એવા જ ભળતા પરિણામો સાધક થનાર જીવને મુમુક્ષુતામાં પણ ઉભા થાય છે. છતાં ત્યાં પરિસ્થિતિમાં વિરોધ નથી, વિરોધી ભાવ દેખાવા છતાં વિરોધ નથી, અવિરોધ પણ એ સ્થિતિ, એને મિશ્ર ધર્મ કહેવામાં આવે છે. એ મિશ્ર ધર્મ અધિકાર નામનો આખો અધિકાર દીપચંદજી અનુભવ પ્રકાશમાં લખ્યો છે.
મિશ્ર ધર્મ
બે, મિશ્ર ધર્મ એટલે આવો આવો દોષ સંબંધિત નો પોતાના દોષ ની નિંદા ગ્રહા કરે, પ્રશસ્ત દ્વેષ જેને કીધો છે,
નિંદા ગ્રહા કરે,
દીઠા નહીં જ દોષ તો તરીએ કોણ પાર, તો એ પ્રશસ્ત દ્વેષ છે, પોતાનો ને પોતાનો દ્વેષ છે, પણ એ શુભ, એનાથી શુભ કર્મ બંધાય છે.
બરોબર,
પરિણામ દ્વેષ નું છે અને અહીંયા કર્મ શુભ બંધાય છે, કેમ કે ત્યાં પ્રશસ્ત નામનો દ્વેષ છે. એવી જ રીતે પરિણામ રાગ નું હોય, શુભ રાગ નું હોય તો શુભ રાગ બંધાય, શુભ દ્વેષ નું હોય તો શુભ કર્મ બંધાય છે. સાથે સાથે એને આ પ્રકાર પણ ભૂલવામાં નથી કે હું એક શુદ્ધ આત્મા છું, શુદ્ધ ચૈતન્ય હોવાથી નિર્વિકાર ચૈતન્ય છું, અને એના આશરે એની મુખ્યતામાં એનો આધાર લેતા મારા પરિણામ સમ્યક પ્રકારે શુદ્ધ થશે, બીજી કોઈ રીતે શુદ્ધતાનો ઉપાય
નહીં.
એ વાત પણ એ બરાબર ધ્યાનમાં રાખે છે. આમ વાત છે, જો એકલી ઓલી વાત હોય, દીઠા નહીં નિજ દોષ તો કોઈ રીતે શુદ્ધિ થાય
નહીં.
પછી તો દોષ ને દેખવાનું ભૂલી જાય, પહેલા વળી શરૂઆતમાં એમ થાય, પણ પછી તો એને દોષ દેખવાનો પ્રશ્ન રહેતો નથી, તો ઘણું જાડું પરિણામ થઈ જાય. દોષ ને ગુણ માને એને ખબર પડે, પહેલા શુભ રાગ ને ગુણ માને, પછી તો ક્યાંક ક્યાંક એને અશુભ થાય તો પણ એને ગુણ માને, અપ્રશસ્ત રાગમાં પણ ગુણ માને, પેલા પ્રશસ્ત રાગમાં ગુણ માને, પછી અપ્રશસ્ત રાગમાં પણ ગુણ માને. પાંચસો ને બાવન થયો,
સરસ વાત કરી,
સમય સારો ના તો
અજ્ઞાન
ટાળો, આ રત્નો જ પીડા છે, રત્નો ની ખાણ છે, સમયસાર એટલે સૂત્ર સિદ્ધાંત રત્નો ની ખાણ છે. 553 પ્રશ્ન કર્યો છે કે આત્માના જુદા જુદા ગુણો ખ્યાલમાં આવે છે, પણ અભેદ ખ્યાલમાં કેમ નથી આવતો, શું કે છે? શાસ્ત્ર વાંચનમાં આત્માના ગુણોનો ભેદ પાડીને સમજાવવામાં આવે છે. ગુણ એટલે શક્તિ. અહીંયા ત્રણેય કાળની જે શક્તિ સંપત્તિ છે, આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે. જાણે તે ગુણ, જાણે તે જ્ઞાન, એવું જ્ઞાન નામનો ગુણ. જાણનાર જેનું જાણવાનું કહે છે એની અનંત શક્તિ જે સ્વભાવમાં રહી છે, એવા સ્વભાવને જ્ઞાન સ્વભાવ અથવા જ્ઞાન શક્તિ કહેવામાં આવે છે. એવા વિભિન્ન ગુણોને તે ગુણના પરિણામમાં કેવું શુદ્ધ પરિણમન થાય છે, આ સુરતાલી શક્તિ એ રીતે છે. એની વ્યાખ્યાથી તે ગુણને સમજાવવામાં આવે છે કે આવી આત્મામાં અનંત શક્તિઓ રહેલી છે. એમ જુદા જુદા ગુણના લક્ષણથી દરેક ગુણનું લક્ષણ જુદું જુદું છે. ઉત્પાદ વિધ્રુવમય અસ્તિત્વ શક્તિ, સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ, એવા જે જુદા જુદા ગુણ છે એને જુદી જુદી વ્યાખ્યાથી એનું લક્ષણ ભિન્ન બતાવીને કહેવાય છે. શાસ્ત્રમાં કહેવાય છે, વચન દ્વારા પ્રવચનમાં કહેવાય છે. ત્યારે સાંભળનારને વાંચનારને એમ લાગે છે કે આ ખ્યાલમાં આવે છે, આવા ગુણો ખ્યાલમાં આવે છે. પણ એ બધા ગુણોનું એક રૂપ એને અભેદ કહેવામાં આવે છે. આ બધા ભેદો ખ્યાલમાં આવે છે, ગુણ ભેદો ખ્યાલમાં આવે છે, પણ એ બધા ગુણોનું એક અભેદ એક રૂપ કે જે અભેદમાં કોઈ ભેદ દેખાય નહીં એને અભેદ કહેવાય. અપેક્ષા એ તો આ બધા ભેદ છે કે નહીં એમ વચ્ચે અભેદના લક્ષમાં ભેદની ટાંગ મારવા જાય તો એને અભેદ જણાય એવું નથી. એ પ્રકારે અભેદ કેમ ખ્યાલમાં આવતો નથી, આવો પ્રશ્ન કર્યો છે.
હાજી,
ભેદ નો ખ્યાલ આવ્યો પણ અભેદ નો ખ્યાલ કેમ ના આવ્યો? ખરેખર તો એમ છે કે જેને અભેદ ખ્યાલમાં નથી આવતો, અભેદ આત્મા ખ્યાલમાં નથી આવતો, એને ગુણ ભેદો પણ યથાર્થપણે ખ્યાલમાં આવ્યા નથી. કેમ કે ગુણો ગુણ તરીકે ભેદ સ્વરૂપે હોવા છતાં તે જ ગુણો દ્રય સ્વરૂપે તો અભેદ છે, અને ગુણો છે એ દ્રવની વિશેષતાઓ છે, એ દ્રવના અંગ છે, દ્રવના અંગભૂત છે. જો એવી રીતે ન જોવામાં આવે ને એકલા ગુણોને એકાંત ભેદથી જોવામાં આવે તો એને ખરેખર ગુણનું સ્વરૂપ પણ જેમ છે તેમ એને ખ્યાલમાં આવ્યું
નથી.
એને ગુણ જેટલા ગુણ છે એટલા દ્રવ બની લીધા છે. ગુણોને જેને દ્રવ સ્વરૂપે સ્વીકાર્યા છે, ભ્રમણાથી અને અજ્ઞાનથી અથવા કલ્પનાથી આ ગડબડ થાય છે. એક પરિસ્થિતિ શું છે કે જીવ અનાદિથી ભેદ વાસિત બુદ્ધિમાં જ ઊભો છે, એટલે એને સીધો અભેદ તો સમજાયું નથી. અભેદ આત્મા, અભેદ આત્મા, અભેદ આત્મા, અભેદ આત્મા કોઈ કીધા કરે તો જ્ઞાની કહે તો પણ એ સમજે એવું નથી. જેમ કોઈ પરભાષામાં બીજી ભાષામાં સમજાવવું હોય તો એને એની ભાષામાં છેવટ દુભાષ્યો રાખીને પણ સમજાવવું પડે, નહીતર કોઈ રીતે પોતાની ભાષામાં સમજે નહીં. આ તો સીધી વાત છે. પરદેશમાં જાય તો એનું કાંઈ, પરદેશમાં દેશમાં દેશમાં દક્ષિણમાં જાવ તો એક આંકડો નથી સમજાતો. ચાર ભાષા છે ત્યાં, તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, ચાર ભાષા છે દક્ષિણના પ્રાંતોમાં. એનો એક આંકડો મળતો આવતો નથી, કાંઈ સમજાય નહીં. હવે વ્યવહાર કેવી રીતે કરવો કે બે ભાષા જાણનાર કાં તો બંને ભેગા થાય તો સમજે, નહી તો શાક લેવા જાય તો શું કે એ અડધો કિલો આપો કે એક કિલો આપો, છેવટ એમ કે અડધો કિલો તો એ આંગળી બતાવીને આમ કરવું પડે તો અડધામાં સમજે, શબ્દથી તો ના સમજે. કેવી રીતે સાચું લેવાય
બરાબર, એની ભાષામાં સમજાવવું પડે,
એને એની ભાષામાં સમજવું પડે, આ બીજો રસ્તો નથી. એમ અહીંયા ભેદવાસિત જીવને જ્ઞાનીઓએ ગુણ ભેદ પાડીને આત્મા સમજાવવાનો પ્રયાસ જ્યાં કર્યો છે ત્યાં સાથે સાથે અભેદ આત્માના ભેદો છે એમ પણ કહેવાનું ચૂક્યા નથી, કહેતા ગયા છે, કહેતા જ ગયા છે. તો પણ કોઈ અભેદ સ્વરૂપને ન સમજે ને એકલા ભેદને ગ્રહણ કરે, ભેદવાસિતપણાને લીધે એ દોષ છે એનો, એ દોષને વશે એકલા ભેદને જ સમજે તો એને અભેદ ખ્યાલમાં આવતો નથી. એ ત્યાં એ પ્રશ્ન કરે કે ભેદ તો ખ્યાલમાં આવે છે, જુદા જુદા ગુણો તો સમજાય છે કે જાણે તે જ્ઞાન, જાણે તે જ્ઞાન. કે છે કે તને એ ભેદ પણ યથાર્થપણે સમજાણો
નથી,
ભેદ અને અભેદ બંને સાપેક્ષ છે, જેમ નાનું અને મોટું બંને સાપેક્ષ છે. એક આંગળીને મોટી કહો ત્યાં નાનાની અપેક્ષા આવે છે, ને એને નાની કહો ત્યાં મોટીની અપેક્ષા આવે છે. બે જેમ એ નાનું મોટું સાપેક્ષ છે, શુદ્ધ અશુદ્ધ સાપેક્ષ છે, નિત્ય અનિત્ય સાપેક્ષ છે, એક અનેક સાપેક્ષ છે, અસ્થિ નાસ્તિ સાપેક્ષ છે, તેમ ભેદ અભેદ પણ સાપેક્ષ છે. ખરેખર તો દ્રવ્ય પર્યાય પણ સાપેક્ષ જ છે. એકલી પર્યાયનું કોઈ કહે કે અમને જ્ઞાન થાય છે ને દ્રવ્યનું જ્ઞાન થતું નથી, પછી પર્યાયનું જ્ઞાન યથાર્થ નથી. પર્યાય પોતે દ્રવ્યને સાપેક્ષપણે ઉભો રાખીને પર્યાયનું જ્ઞાન કરાવે છે, દ્રવ્યના પર્યાય કોને, એમ ભેદ અભેદ વિના ભેદ કોનો. જો આત્મામાં જ્ઞાનાદિ ગુણ ભેદ છે તો અભેદ વિના ભેદ કોનો, એ વાત છે. તને ભેદ પણ સમજાણો છે એ વાત રહેતી નથી. તો ઉપરથી ખુલાસો છે, ગુરુદેવ ઉત્તર એમ આપ્યો છે કે પોતે ખ્યાલમાં લેતો નથી એટલે આવતો નથી. પ્રશ્નકારનો પ્રશ્નમાં રહેલો જે ભાવ એનો મર્મ પકડીને ઉત્તર આપ્યો છે કે તું જેટલી ભેદને સમજવાની બુદ્ધિથી જે કાંઈ તારો પ્રયત્ન કરે છો એવો જ પ્રયત્ન તું અભેદને સમજવા માટે કરતો, તને ભેદ બરાબર ખ્યાલમાં આવે એવું છે
બરાબર,
પણ તું પોતે ખ્યાલમાં લેતો નથી, ખ્યાલમાં લેવાનો પ્રયત્ન કરતો નથી એટલે તને ખ્યાલમાં આવતો નથી. બીજી આડી એવી વાત કરવાને બદલે સીધી વાત કરી દીધી છે. તારો જે પ્રયત્ન છે એ તું બરાબર કર, ભેદ સમજાય છે ને અભેદ સમજાતું નથી, પણ અભેદ સમજવાનો તારો પ્રયત્ન કેટલો એ તો કહે. જો અભેદ સમજવાનો તારો પ્રયત્ન બરાબર એકાગ્ર થાય, બરાબર એ પ્રયત્ન એ રીતે કામે લાગે તો તને અભેદ પણ સમજાયું છે, અનંતને સમજાયું છે. અત્યાર સુધીમાં અનંત જીવોને સમજાયું છે તો તને ન સમજાય કઈ પ્રશ્ન રહેતો
નથી,
જરૂર સમજાયું છે. એ અભેદને ખ્યાલમાં લેવો એ તો છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે ખ્યાલ કરવા સંબંધી, જ્યાં અભેદને ખ્યાલમાં લઈએ અભેદ આત્મા એના ખ્યાલમાં આવે ત્યાં એને અભેદ અનુભવ થવાના ચક્રો પરિણામમાં ગતિમાન થઈ જાય
છે.
અને એ અભેદ આત્માનો અભેદ અનુભવ થવો એ છેલ્લી સ્થિતિ છે, કેમ કે વિચારની સ્થિતિ ત્યાં ભેદની પૂરી થઈ ગઈ
બરોબર,
ત્યાં પછી ભેદની વિચારની સ્થિતિ રહેતી નથી એટલે એને છેલ્લી સ્થિતિ કહી છે.
દેવાદિદેવ શ્રી સિમંદર ભગવાન નો જય હો, પરમ કૃપાળુ શ્રી કાનપુર દેવ નો જય હો, સનાતન દિગંબર અજયંકાર નો જય હો.